भवसंभवभीतिभेदनम् सुखसंपत्करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलम् सहजानंद गुरु भजे सदा सहजानंद गुरु भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री सहजानंद स्वामी ने नमो नमः। श्री घनश्यामाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराज। श्री स्वामी नारायण भगवान। आ महंतो नो
કાલે પૂછ ગુરુજી વાત કરી હતી કે આપણને મહારાજે દેહ ઇન્દ્રિયો અંતઃકરણ સત્સંગ સંતો ભક્તો જે કાંઈ આપ્યું છે એ બધું જ મહારાજની મરજીનું વાહન બનવા માટે આપ્યું છે, આપણે એ રીતે જ એમનો ઉપયોગ કરવો જોઈએ અને એમ જ જીવવું જોઈએ।
મહારાજે અનંત જીવોના હિતના માટે નિર્મેનીપણું ગ્રહણ કર્યું।
ગુરુજી કે આપને ઈર્ષા થાય છે પણ જો બીજાને આત્મવત માનીએ તો ઈર્ષા કોદી ન થાય।
ગુરુજી વાત કરી કોઈ આપણને નિષ્કામી માને કોઈ નિર્માની માને તો આપણે પોતાના ગુણ છે માની ન લેવા।
જો સાધુ યા દયાળુ રહેવું, બીજાના અપરાધને તરત ક્ષમા કરી દેવા, સાધુ યા સહનશીલ રહેવું, બીજાને સહન ન કરાવવું, કોઈને દુઃખ થાય એમ ન વર્તવું, એવું બોલવું નહીં, અને એક વાત અમને એ ગમી કે ભગવાને આ 64 ગુણો એ સાધુને માટે ટોપલી ભરીને સોનાના ઘરાણા આપ્યા છે। સંતોનો આ શણગાર છે, સંતોએ પહેરવા જોઈએ, પણ મોટા બોબડે હોર આવ્યા છે, સમજણ ને, અમુક દેવા ઝીણા છે, એક અંગમાં આવતા ને બળ કરીશ પણ ટાંટી આમ આમ થઈ જઈશ, અને આ સર્વે ઘરાણામાં હૈયાનો હાર સાધુને માટે ધીરજ છે। ધીરજ ગુણ બહુ મોટો છે, સાધુએ શાંત થવું, બધા ઘરાણામાં ધીરજ, સમજાણું, અને બધા ઘરાણામાં માંથાનો મુંગટ દાસપણું છે। તો અને કાનના કુંડળ નિર્માનીપણું છે એમ અમને લાગ્યું। હવે કોનો વારો આવ્યો?
ગુરુજી કીધું આપણને કોઈ કહે ત્યારે તપી નહીં જવાનું, સામે નહીં થવાનું અને મૂંઝાવાનું નહીં।
વાહ સરજુદાસ, વાહ, આ બધા આપણા ઘડવૈયા છે, એમાં જુદા જુદા અંગના ઘડવૈયા છો, કોક આપણી આંખ ઘડે, કોક આપણો કાન ઘડે। હવે તમે એ ઘડનારા આરે બાંધો તો એ ભાગી જાય, પછી આપણો કાન અધૂરો રહી જાય, ખરું ખોટું? તો જેવી જોઈએ એવી આપણે અનાદિ મુક્તની મૂર્તિ બની નહીં, કાચા રહી જાય, એટલે આપણને ટીપે ઘડે એની હારે જરા વિશેષ પ્રેમ રાખવો, ઓછો ન કરવો। વાહ વાહ સરજુદાસે પણ કરીને કાંઈ વાત, હે સરજુદા તમે તો બહુ સારી વાત કરી। હાલો બોલો બીજા।
ગુરુજી કે આપણને જે ઘડે છે એને ઘાટ કરાવો છે અનાદિ મુક્તનો, ને આપણે ઘાટ કરવો છે બીજો, એટલે ઘડે એ ગમતા નથી।
ગુરુજી કે માથું મૂંડે કાંઈ સાધુ નથી થવા તો મન મૂંડે સાધુ થવાય,
એવું ઘણું બોલ્યો હતો,
આશ્રમ બદલે, લુગડા બદલે,
કાલે ગુરુજી વાત કરી હતી કે સામેનાનું સન્માન જોઈને આપણેથી રાજી થવાતું હોય તો સાધુપણું છે, અને એને સામેનાનું સન્માન જોઈને ઈર્ષ્યા થાય કે ઉપાધિ થાય તો એ અસાધુનું લક્ષણ છે.
પોતાનું સન્માન સહન ન થવું જોઈએ, આ તો બીજાનું સહન નથી થતું. શિંગડું એટલે સ્વભાવ,
પૂછડું એટલે
વાસના. હા સરસ, સાધુ વાત બહુ સારી કરે છો. હલો કોણ છો?
ગુરુજી કે સાધુ ને કોઈ વૈરી ન હોય, દુશ્મન ન હોય, પણ પોતાના ઇન્દ્રિયો, અંતકરણ અને મન એની સાથે તો જરૂર વેર રાખવું.
વાહ વાહ, પોતાના સ્વભાવ દોષો વાસના ઇન્દ્રિયો અંતકરણ ને દેહ આ બધા આપણા દુશ્મન, ઢગલા માટે પચીસ તરી દુશ્મન તો હોવા જોઈએ. સમજાણું, મારે 51 દુશ્મન છે. કેટલા? તો ઓલાએ કીધું ને એના કરતા એક વધારે. હા, અને મિત્ર તો બહુ જ છે. 51 ટોળું આપણું દુશ્મન કેમ સીધું છે? પટનામાં છે 51 ટોળું, આવે છે વાત? એ આપણું દુશ્મન, સમજાણું. ને આ બધું ટોળું, ભગત ટોળું, સંત ટોળું, એ આપણું મિત્ર. અને જો આપણે એમ ન કરીએ તો કાનજી ભૂટાના દુહામાં આવે છે, એને જનની ભારે મારી એને ઉપાડ્યો 9 માસ. હે કાનજીભાઈ, ચાલો.
ગુરુજી કે બીજાની ભૂલોને ભૂલી જવી અને પોતાની ભૂલો સુધારવી તેને સાધુ કહેવાય.
વાહ વાહ, ત્યાગ સ્વામી વાહ. હવે કોણ બોલે?
ગુરુજી કે આપણામાં જે ન હોય એવું કોઈક બીજા કહે તો આપણે માની ન લેવું, અને જો માનવી તો આપણે એટલી ઉપસવાની વૃત્તિ છે.
દિવ્ય સ્વામી એટલે દિવ્ય મંતવ્ય આપે એમ. નામ યથા નામ તથા ગુણા, બસ એટલા ગણા. સમજાણું. આજે સંવત 2067 અષાઢ વદ એકાદશી છે. આ એકાદશીનું નામ કામિકા એકાદશી છે. ચાતુર્માસની આ બીજી એકાદશી. આજે બધાએ ખૂબ ભગવાનનું ભજન કરવું. મહારાજે મધ્યના 8માં કહ્યું એમ, 10 ઇન્દ્રિયો અને 11મું મન જીતીને પ્રભુપરાયણ રહેવું ને ઢોલ લાંગણી કરવી નહીં, સર્વે વૃત્તિઓ ભગવાનમાં રાખવી. શ્વેત દીપવાસી મુક્તો તો કાયમ એ વ્રત રાખે છે, આપણે તો 15 દિવસે એક વાર જ આવે છે, માટે ખબરદાર થઈને કરવું એમ મહારાજનો આગ્રહ છે. તારીખ 26/7/11 ને મંગળવાર છે, અને આપણે પહેલા પૂરના 54મા તરંગમાં 25મી કડી આવ્યા છીએ. ભગવાન નીલકંઠજી પોતાની વાલી માને સુંદર મજાનું હરિગીતાનું જ્ઞાન પીરસી રહ્યા છે, અને એમાંય સૌ પ્રથમ માતાને ભગવાન સંત બતાવે છે. કેમ? જે સંત એ પરમેશ્વરને પામવાનો દરવાજો છે. કોઈ મહેલમાં જવું હોય તો સૌ પહેલાં દરવાજો બતાવવો જોઈએ કે અહીંથી જવાય. એમ ભગવાનમાં આપણા મનને પ્રવેશ કરાવવો હોય તો સંત રૂપી દરવાજેથી જ થાય. સંત જેને ગમે નહીં એને ભગવાનમાં કોઈ દિવસ જોડાવાતું નથી. એટલે માં સારા સેવા યોગ્ય સાધુના સુંદર લક્ષણો ભગવાનથી સાંભળી રહ્યા છે. ભગવાન એને કહે છે કે આવા સંતને આપણે ખોળવા અને શોધવા. જૈસે પદાર્થ મિલે જબ સંતોષ તે હી કરજો, નિજ ધર્મ મહી સ્થિર રહે, બુદ્ધિ જાકી જો સો, બુદ્ધિ જાકી જો સો. સંતનું એક લક્ષણ મહારાજ એવું બોલ્યા કે હે માં, જ્યારે જેવું પદાર્થ મળે, જે મળે ત્યારે તેવા પદાર્થથી સંતોષ માનવો. સાધુને અસંતોષ પોહાય નહીં, અને અસંતોષ રાખવો જ નહીં એવું કહેવું નથી મહારાજનું. જરૂર અસંતોષ રાખવો, ભગવાનની ભક્તિનો, ભગવાનના ધ્યાનનો, ભગવાનમાં હેત કર્યાનો, સર્વે વાસના અને સ્વભાવને જલ્દી ટાળ્યાનો અસંતોષ રાખવો કે માળા હજી ટળ્યા નહીં, ભગવાનનો અખંડ સાક્ષાત્કાર અખંડ અનુભવ હજી થયો નહીં એમાં અસંતોષી રહેવું, સૌની સેવા કર્યામાં અસંતોષી રહેવું. અમરીશ રાજા ભગવાનની ભક્તિ કરતા હતા, 3 કલાક હુતા હતા, તોય પણ એમને 3 કલાક જે હુવામાં જતા હતા ને એ નહોતું ગમતું, એટલા બધા ભગવદ્ ભક્તિના ભૂખ્યા હતા. એમને 21 કલાક ભજન ભક્તિમાં દિવસ વિતાવતા હતા તોય સંતોષ નહોતો. એમ એવા મોટા ભક્તોમાંથી ગુણ આપણે ગોતવો. આપણે ઘડીક કથા કરીને સંતોષ લ્યો, ઘડીક માળા ફેરવીને પછી સંતોષ કે હવે રખડો, એમ નથી. સાધુ એ તો બીજી બધી બાબતોમાં ખૂબ સંતોષી રહેવું, દેહ નિર્વાહ માટે જેવું જે ટાણે જે પદાર્થ જેટલું મળે એટલાથી જ ખૂબ સંતોષ માનવો. પછી હજી વિશેષ, હજી મારો વધારે વખાણ કરો, હજી મારો કંઈક ગુણાનુવાદ ફરીવાર ગોઠવો, પછી તમે ઘણા નવા ગુણ કેળવા છો. હજી મને મોટો જાડો હાર, હજી મને થોડોક વિશેષ પ્યાર, હજી મને કંઈક ઉપસાવો, બધાને ખ્યાલ આવે એવું કરો. આવા બધા અસંતોષ ન રાખવા. હજી મને ખૂબ મોર બેહાડો, હજી મને ખૂબ જરાક વધારે બધા નમો કરગરો, કાંઈ મને સમજતા કેમ નથી, મારો મહિમા હજી બધા રાખો. આવા બધા અસંતોષ ચાલતા છે, સમજ્યા? સાધુએ સંતોષ રાખવો, નિજ ધર્મમાં સ્થિર રહેવું, પોતાના ધર્મમાં સંતોષ સ્થિર રહેવું. બુદ્ધિ જાકી જો સૌ, એવી બુદ્ધિ જેને હોય તેને સંત કહેવાય. લ્યો કેટલી સરસ વાત કરી. જો સાધુ સંત ભગવાન સિવાયની બધી જ બાબતમાં સંતોષ ન રાખે તો કોકનો દ્રોહ થાય, અને એ જ ઓવર અપેક્ષા કહેવાય. સંતોષ ન રાખવો ને એનું જ નામ ઓવર અપેક્ષા. આપણે નાટક બહાર પાડ્યું, સમજાણું? પછી આપણે છે તે પદાર્થની ભૂખે, માનાદિકની ભૂખે કેટલાકને હેરાન કરતા થઈ જઈ, અને પાછી એની આપણને ખબર ન રહે. હો મહાત્માઓ, તકલીફ થઈ જાય. માટે એ બધી બાબતમાં તો ખૂબ સંતોષી રહેવું, પણ ભગવાનના ધ્યાનનો સંતોષ ન રાખવો, સમજાણું? ભજનનો સંતોષ ન રાખવો. એમાંય પાછું ધ્યાન, ભજન, સેવા, સત્સંગ બધું કરવું, એમાં વિવેક એટલો રાખવો કે ટાઈમે હોવું, ટાઈમે કરવું, નહીતર પાછા અસંતોષી થઈને રાતે આખી સેવા ધ્યાન ભજન કરી બીજે દી માંદા પડી. એમાં બધો સંતોષ ઘણોય ન હોય તો પણ આરામ ટાઈમે કરી લેવો, ટાઈમ જમી લેવું, આ બધું પાછું રાખવું, પછી સેવા કરવી. આ બધા વિવેક છે ઝીણા ઝીણા સુખિયા રહેવાના. ત્રણે બાબત અમે એક વિચારી છે, કહેતા હો તો કઈ. પહેલી બાબત ઈ, કોઈને દુખવવા નહીં. પહેલી બાબત ઈ, એકડે એકથી રાજી કરવાનું, પછી એકડો કોઈને દુખવવા નહીં. ઈ જોતા રહેવું, મારાથી કોઈ દુખાતું જ નથી ને, મારા સ્વભાવથી, વાણીથી, વર્તનથી, જીવનથી, આચરણથી. બીજી બાબત, બને ત્યાં સુધી કોઈ નારાજ ન કરવા. દુખવા પીડવા એ જુદું છે, નારાજ ન કરવા એટલે કુરાજી. દુખવવા એ તો દ્રોહ કર્યો કહેવાય, અને નારાજ કરવા એટલે કુરાજી કરવા. દ્રોહ આપણે નથી કર્યો, પણ એને આપણે કુરાજી કર્યા. આ બીજી બાબત. અને ત્રીજી બાબત, નાના મોટા બધાને રાજી કરવા. લ્યો આ ત્રણ બાબત બહુ સારી. હવે ઘણી વખત થાય છે કેવું, આપણે ઘણી વખત બધાને ખૂબ રાજી કરીએ છીએ અને પાછા કોકને પીડીને એનો દ્રોહ કરીએ છીએ. એટલે રાજી કર્યા હોય ને એ પાછું ઠેકાણે પડી જાય, ટળી જાય છે. માટે હવ પ્રથમ તો સાધુ સંતનો મોટો ગુણ ઈ કે કોઈને દુખવે નહીં, અને બહુ ધ્યાન રાખવું પડે. આપણને ખબર ન હોય ને કોઈક આપણે દુખાઈ ગયું હોય. મારે તો ઘણું એવું બન્યું છે, સમજાણું, અને મારું એવું બન્યું છે. હા, મને ખબર ન હોય અને હું એનાથી દુખાઈ ગયો હોઉં, એને ખ્યાલ જ ન હોય. મને ખ્યાલ હોય કે આના આ વાણી વર્તનથી મને બહુ પીડા થઈ, એને ખબર જ ન હોય. તો મારા થકી મારી વાણી વર્તન જીવન આચરણથી કોઈક સામેની વ્યક્તિ ખૂબ પીડાઈ ગઈ હોય, દુખાઈ ગઈ હોય, કેટલી વાર રડી ચૂકી હોય, એની મને ન ખબર હોય. બને આવું, બોલો. માટે આપણું બધાનું સામૂહિક જીવન હોવાથી આ બહુ ધ્યાન રાખવું પડે એવું છે કે આપણા વાણી વર્તન જીવન આચરણથી આપણી બધી એવી કંઈક વિચિત્ર માન્યતાઓ હોય એનાથી ક્યારેક કોઈકનું દિલ દુખાઈ જાય, સમજાણું. આ તો બધા હોનાના હીરાના કટકા છે સંતો ભક્તો, એમાં કોઈ નાનો કટકો છે ને કોઈ મોટો કટકો છે, પણ છે બધું હોનું ને હીરો જ. એનો ભાવ ઓછો નહીં. એક દી વાત આવી હતી કે ચિંતામણી નાનો હોય મોટો હોય, ઘાટીલો હોય ઘાટ વગીરનો હોય, પણ એ ચિંતામણી છે, જે હાથમાં લઈને ચિંતું હોય એ તરત ફળ દે. એમ આ બધા સંતો ભક્તો છે એ ચિંતામણીના ટુકડા છે. ચિંતામણીનો ટુકડો એટલે એ ચિંતામણી જ કહેવાય, નાનો હોય મોટો હોય ત્રાહો હોય કે સીધો હોય. માટે કોઈને આમાં પીડાય નહીં, દુખવાય નહીં. આપણે મોટા ટુકડો હોઈએ તો કાંઈ આપણને એવો ધર્મ નથી લાગુ પડી જતો કે નાના ટુકડાને આપણે દુખવીએ તો એ આપણને કાંઈ ભગવાન દંડ ન દે, કુરાજી ન થાય, તરત દે. મોટા હોય તો શું થઈ ગયું એ. માટે આ બધા સદગુણ શીખવામાં એકડે એકથી આ શરૂ કરવા જેવું છે. રાજી પછી કરશું કોકને. હવ પ્રથમ તો આપણાથી કોકનું હૃદય પીડાતું હોય, દુખાતું હોય, એ જલ્દી બંધ કરવા જેવું લાગ્યું મને. પછી એટલું બંધ થઈ જાય પછી આપણાથી કોઈ નારાજ થતું હોય, સહેજ ગુરાજ થતું, એ બંધ કરવું. પછી જ આપણે બધાને ખરેખર સાચા અર્થમાં રાજીપો એનો રળી શકશું, અને એ રાજીપો આપણો ટકશે. નહીંતર એકવાર પ્રસન્ન કર્યા હોય ને પાછા બે વાર કુરાજી કરીએ ને દુખવીએ એટલે પાછી ભૂંહડીઓ વળે બધો, બરાબર છે. પહેલું પીડવા નહીં, બીજું નારાજ કરવા નહીં, અને ત્રીજું રાજી ખૂબ કરવા. ત્રણેય વાત સરસ છે. અને તમને કહું, જગતમાં તો રાજી કર્યા જેવા માણસો મળતા નથી. હો, ઘણા એના દિલમાં એવો ભાવ છે કે કોક સેવવા જેવા ને રાજી કર્યા જેવા ને વખાણ્યા જેવા ને ગુણ ગાવા જેવા મળે ને તો મારે એ કરવું છે, પણ માણા મળતા નથી. અને ભગવાન સ્વામિનારાયણે આપણને તો એવા ઢગલે મઢે આપ્યા, મને મોટા સંતો આપ્યા, મહાભક્તોનો નહીં પાર. ત્યારે હવે આપણે તો નસીબદાર છીએ. હા, રાજી કરવા જેવા બહુ આપ્યા છે. જેને રાજી કરે ભગવાન રાજી થાય એવા આપણને એક બે નહીં, અનેક આપ્યા છે. તો હવે આપણે શું કામ ચૂકવું જોઈએ, બોલો. આપણને બીજી કાંઈ ઈચ્છા ન હોય, વાસના ન હોય, પણ આવા સંતો ભક્તોને રાજી કરવાની તો ઈચ્છા ને વાસના તો ભગવાનની છે, એ ભગવાનનું ગમતું છે, એ તો આપણે રાખવું જોઈએ. અને જો એટલું ન રાખીએ તો આ લોકમાંથી ઉદાસ થઈ જવાય, સમજાણું, ને દેહ પડી જાય. માટે સ્વામિનારાયણ ભગવાન કહેતા કે અમને ઘણી વખત આ સત્સંગમાંથી કોકનું કાંઈક જોઈને ભાગી જવાનું મન થાય, પણ પછી અમને એમ થાય કે ભલા અમારે યોગ્ય આ બધા ભજન કરે છે, અને આમ ભજન કરવું એના જેવો કોઈ મનુષ્ય દેહનો મોટો લાભ નથી એમ માનીને હવની પ્રસન્નતા અર્થે અમે આ સત્સંગમાં રહ્યા છીએ. ક્યાંય વનમાં પાછા ફરીને ભાગી જતા નથી. અને જો અમે અમારા મનને ઉદાસ કરવા માંડીએ તો ક્યાંયનું ક્યાંય જતું રહેવાય ને કાં તો દેહ પડી જાય. ખ્યાલ આવ્યો? માટે મનને ઉદાસી કરવું નહીં, આનંદમાં રાખવું અને હવને રાજી રાખવા, પ્રસન્ન ચિત્તે જીવવું. આ બહુ મોટો ગુણ છે, પ્રસન્ન ચિત્તે જીવવું, સદા આનંદમાં રહેવું. આ બધું કેળવવા જેવું છે. ટ્રેસ ટ્રેસ ટ્રેસ, ચોવીસે કલાક ટેન્શન ને ઉપાધિ ને અંતર પીડા ને ડખો ને ઉદ્વેગ ને હતાશા ને નિરાશા ને કેટલીક પ્રકારની આશા ને કેટલીક પ્રકારનો કંકાસ ને આ બધું જીવન નો કહેવાય. આ તો બધી મોતની નિશાની. એનાથી પર ઉઠો, સદા પ્રસન્ન રહો, ખુશ રહો. અને ખુશ જેને રહેવું હોય એને બધાને ખુશ કરવા. જે સૌને ખુશ કરે છે એને ભગવાન ખુશ કરે છે. જે બીજાને પીડે છે એને પ્રભુ પીડે છે. ગમે તે પીડા મૂકે, કોકને પીડ્યા ને એટલે આપણને પીડા ભગવાન મૂકે. આપણે એને મૂકી હોય એ જ મૂકે એવું નહીં, પણ કાંઈક પીડા તો મૂકે જ. માટે પીડા ભોગવવી ન હોય ને તો પીડા ભોગવાવી નહીં. દુઃખી ન થવું હોય ને તો દુઃખી કોઈને કરવા નહીં. ભૂલમાં દુઃખી થઈ જતા હોય કોક, માટે ધ્યાન રાખવા જેવી બાબત છે. હિંસા રહિત વૃત્તિ રહે પદાર્થ તાકી જેહી, તૃષ્ણા તિનસે રહિત હે નેત્ર અમૃત રહે તેહી. સાધુઓનું વર્તન હિંસાથી રહિત હોય છે, એ જ વાત આવી જો. પરપીર્ણનમ ઇતિ તુ હિંસા, બીજાના હૃદયને દુખવવું એને જ હિંસા કહેવામાં આવે છે. મારી નાખવો એ જ હિંસા નથી, માર્યા જેવો કરી નાખવો ને એ હિંસા જ છે. જરીક પીડવો ને એ પણ એટલી તો હિંસા ખરી જ. સાધુઓનું વર્તન હિંસાથી રહિત હોય છે, તેમને કોઈ પણ પદાર્થની તૃષ્ણા રહેતી નથી અને આંખોમાં સદા અમૃત રહેતું હોય છે. ત્રણ વાત પણ હોના જેવી છે. સાધુનું જીવન વર્તન હિંસા રહિત હોય છે. મન કર્મ વચને કોઈને પીડવા નહીં એનું નામ અહિંસા. સાધુ અહિંસક હોય છે. સાધુ થવું ઘણું અઘરું લાગે છે, બોલો કેમ લાગ્યું? ઘણું અઘરું છે. અને નાના હોય, નાના ને ગરીબ એને તો કોઈ દી દુખવા નહીં. હો, હજી સિંહ વાઘને દુખવો તો કાંઈ વાંધો નહીં, હો, પણ હાહલાન ન દુખવા. નાનાને પીડાય નહીં. સાધુના નેત્રમાં અમૃતનો સદાય વાસ છે, બોલો. આવું લખ્યું છે, નેત્ર અમૃત રહે તે. હવે સાધુના નેત્રમાં અંગારા દેખાય એ કેવું કહેવાય? સાધુના નેત્રમાં અમૃત રહેશે એમ મહારાજ માને કહે છે. સાધુની આંખીઓમાં અમૃત હોય કહે છે. હવે સાધુની આંખીઓમાં જ્યારે અંગારા ભાળે કોક, ત્યારે એને એમ થાય કે સાધુની આંખીઓમાં અમૃત હોય છે ને આમાં અંગારા કેમ છે? આ આંખીઓ કોની છે, સાધુની છે કે કોની છે? સાધુની આંખીઓમાં તો આપણે સાંભળ્યું છે કે અમૃત હોય, એટલે આમાં તો અંગારા નીકળ્યા. આ આંખીઓ સાધુની નહીં. શાસ્ત્રોમાં સાધુનું એક ચિત્ર દોરીને બતાવેલું છે, લોકોએ ચિત્ર જોયેલું છે એટલે એ ચિત્ર પડખે રાખીને આપણને જોવે, મળે નહીં એટલે ભાગે. આમ છે, જનસમાજના માનસપટ ઉપર શાસ્ત્રોના શબ્દોથી એક સંતની આકૃતિ દોરાણેલી હોય છે. માટે એ આકૃતિને સંતોએ ન્યાય આપવો જોઈએ, ત્યારે જીવના કલ્યાણ થાય. શ્રીજી મહારાજે એ આકૃતિ પ્રમાણે સંતનું ઘડતર કર્યું હતું, એટલે નંદ સંતો દ્વારા અનેકના કલ્યાણ થયા. જેવા શાસ્ત્રમાં લખ્યા હતા ને એવા સાધુ શ્રીજી મહારાજે ઘડીને તૈયાર કર્યા. જેવા શાસ્ત્રમાં લખ્યા એ ધાણ એવા સાચા સંત મળ્યા. ક્યાંથી મળ્યા? મહારાજે ઘડીને તૈયાર કરીને મોકલ્યા મળ્યા અને જીવના કલ્યાણ થયા. બોલો, સાધુની આંખોમાં શું હોય છે? અમૃત. બોલો, સરસ વાત આવી, અદ્ભુત વાત છે. નિજ કો સુખ દુઃખ હો વેર વેર હી જિસ મિત તે હી. નિજ કો સુખ દુઃખ હો વેર વેર હી જિસ મિત તે હી. નિજ કો સુખ દુઃખ હો વેર વેર હી જિસ મિત તે હી. નિજ કો સુખ દુઃખ હો કે જો સુખ દુઃખ વેર વેર તે હી.
સવિદ અવર કે જો સુખ દુઃખ વેર વેર યહ.
સુખ દુઃખ વેર વેર યહ.
સુખ દુઃખ વેર વેર
યહ. મસ્ત સોર્ટો છે. પોતાને જેમ વારે વારે સુખ દુઃખ થતું હોય છે તેમ બીજાને પણ વારે વારે સુખ દુઃખ થતું હોય છે એમ આત્મવત સમજણને સંતો રાખે છે. આત્મોપમ્યેન. બોલો, જગત આખું જોનારા. કોક પોતાનું અપમાન કરે દુઃખ થાય છે કે નહીં? તો કહા તો આપણે બીજાનું કરીએ થાય. કોક આપણી સાથે આવું વર્તન કરે તો આપણને દુઃખ થાય છે ને? તો કહા તો આપણે બીજાને એવું કરીએ થાય. એમ સાધુ આત્મવત વર્તન રાખે છે. આવી વાત આવી લ્યો. સશાસ્ત્ર તા માહી ન કરવે કો કહે જોવું, લજ્જા રખત રહાહી અઘટિત કરણ મેં દેહું. સશાસ્ત્રની બાબતમાં તો એમ કહ્યું છે કે ભાઈ કોઈ અઘટિત કાર્ય હોય તો માં લાજ શરમ રાખવી. તો સાધુ એ જ પ્રમાણે વર્તે છે. એવા કાર્યમાં લજ્જા સહિત વર્તે છે અને પોતે પોતાને મુખે પોતાના વખાણ કરતા નથી, તેમજ પારકી નિંદા કરે નહીં. અને સશાસ્ત્રોમાં જે રીતે નિષ્કામ બ્રહ્મચર્ય વ્રત કહ્યું હોય તે રીતે યથાર્થ તેને પાળે છે અને તે બાબતમાં સાવધાન વર્તે છે. અને જે યમ અને નિયમ કહ્યા છે તેને સમજીને તેને યથાર્થ પાળે છે. સાધુ આસનના જીતનારા અને પ્રાણવાયુને જીતનારા હોય છે. લ્યો, અદ્ભુત વાત છે. આસન જીતવું અને પ્રાણવાયુ જીતવો. યોગ કળાની બધી રીતોને જાણતા હોય છે અને શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળોના દઢ આશ્રયવાળા હોય છે અને તેઓ શ્રી કૃષ્ણ ભગવાનની નવધા ભક્તિમાં દઢ રહેતા હોય છે. નવધા ભક્તિ પરાયણ હોય તેઓ શ્રી કૃષ્ણ ભગવાનની નવધા ભક્તિ કર્યા વિના વ્યર્થ કાળ વિતાવતા નથી, તેમજ તેમની બધી જ ક્રિયાઓ શ્રી કૃષ્ણ ભગવાન માટે જ હોય છે. એક એક લક્ષણ કેટલા બધા મહાનને ઊંચા આવે છે. સંતની બધી જ ક્રિયાઓ ભગવાન અર્થે હોય છે. શ્રી કૃષ્ણ ભગવાન અને તેમના જે અવતારો તેમના ચરિત્રોમાં મનથી પ્રેમ કરે છે અને તેને હરખભર સાંભળે છે. ભગવાનના અવતારોના જે ચરિત્ર હોય તેને નિરંતર ગાયા કરે, ઘણા જ પ્રેમથી એના કીર્તન હરખભર કર્યા કરે. લે, અદ્ભુત વાત કરી. સારી સમજણવાળા સાધુ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવામાં તત્પર રહે છે. ભગવાનનું ધ્યાન કરવામાં ક્યારેય આળા નહીં અને ભગવાનની ભક્તિ વિના એક ક્ષણ જેટલો સમય પણ વ્યર્થ જવા દે નહીં. આ મોટામાં મોટું સાધુનું લક્ષણ. હે પ્રેમવતી માતા, તે સાધુઓ હંમેશા નિર્દોષ જીવન જીવતા હોય છે. એટલે જે સાધુઓ છે તેના ઉપર કયા એવા લક્ષણ છે. આમ આ બધા સંતોએ કેળવવા જેવા લક્ષણ છે. સૌ પ્રથમ તો સાધુએ આ બધા લક્ષણની નોંધ રાખવી જોઈએ, યાદ રાખવા જોઈએ, પછી કેળવાય ને. સાધુએ કહે જો તિનકે સમાગમ કરી કે જોઉં, ભગવાન કે માત્મ જ્ઞાન હિ પ્રથમ હે જામે સોઉં. હવે આ જે લક્ષણ કીધા એ બધા લક્ષણ જે સાધુમાં દેખાય એ સાધુનો હે માતા તમારે સમાગમ કરવો. કેમ જે એવા સાધુના સમાગમથી જ ભગવાનનું માત્મય જ્ઞાન સમજાય છે. એવા સાધુનું માત્મય સમજીને એનો જો સંગને સેવા કરીએ તો ભગવાનનું માત્મય જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. કેમ જે એવા સાધુએ ભગવાનનું માત્મય જ્ઞાન બરાબર દઢ કરેલું હોય છે. તે મુમુક્ષુને ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણ અંગોએ સહિત ભગવાનની એકાંતિકી ભક્તિ નિશ્ચિત પ્રાપ્ત થાય છે. એ સાધુથી તેને કોઈ વસ્તુ અપ્રાપ્ય રહેતી નથી. આવા સંત મળે તો એ જીવને કોઈ વસ્તુ અપ્રાપ્ય રહેતી નથી. લ્યો ઓહ, જેવા સાધુનો જોગ થાય તેના સમાગમથી ભગવાનનું માત્મય સમજીને ભક્તિને જીવ પ્રાપ્ત કરે છે. જેવા સાધુ મળે એવો જીવ થાય. સમજાણું? ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે, જેને જેવા પુરુષ મળે છે એને એવા સંસ્કાર આવે છે, એવા એનામાં ગુણ આવે છે. હવે તે સાધુની વાત કહું છું, કયા સિવાય ખબર પડે નહીં. હે માતા, મેં જે સાધુ કયા તેને તો શ્રી કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર હોય છે. જોયું? ભગવાનના વરા આદિ જે અવતારો, તેમના જે ચરિત્રો, તેને વારંવાર સાંભળવાથી ઘણું જ આશ્ચર્ય થાય છે. આવા જે સંત છે એમના મુખેથી ભગવાનના ચરિત્રો સાંભળવાથી બહુ આશ્ચર્ય ઊભું થાય છે, કહેતા ભગવાનનો મહિમા થાય છે. એવી રીતે જ શ્રી કૃષ્ણ ભગવાનના જે ચરિત્રો છે તેને વારંવાર સાંભળવાથી આ સંસારના ફેરા ટળી જાય છે, અર્થાત મોક્ષ થાય છે. જબર વાત કરે છે, હવે બહુ સરસ વાત કરે છે, સાંભળ્યા જેવી. ભગવાનના ગોલોક, અક્ષર, વૈકુંઠ વગેરે ધામ, એનો મહિમા સાધુ થકી જ સમજાય છે. પછી ભગવાનનું જે અનંત ઐશ્વર્ય છે તે સાધુ થકી જ સમજાય છે. અને એ ઐશ્વર્યનું જ્ઞાન કયા એવા સાધુના સમાગમ વિના ક્યારેય થતું નથી. ક્ષીરસાગરમાં જે બ્રહ્મમય તેજથી વ્યાપ્ત શ્વેતદીપ નામે ધામ છે, તે શ્વેતદીપ ધામ તેનું યથાર્થ માધ્યમ પણ ઉપર કયા એવા સાધુના સમાગમથી જ થાય છે. સમજાય છે? આ વાત કરી અક્ષરધામ વગેરે ધામોની અને શ્વેતદીપ વગેરે પૃથ્વી ઉપર રહેલા દિવ્ય ધામોની. હવે ભરતખંડમાં જે ભગવાનના ધામ છે, એમ વળી ભરતખંડમાં ધામ છે? હા, એ ક્યાં? તો કે વૃંદાવન, દ્વારિકા, બદ્રિકાશ્રમ આદિ. તેનું અપાર માહિતમય પણ આવા સંત દ્વારા એ જ જાણી શકાય છે. વડતાલ ધામ, ગઢપુર ધામ, જૂનાગઢ ધામ, ભુજ ધામ, શ્રીપુર ધામ, છપૈયા ધામ, ધોળકા ધામ, મૂળી ધામ વગેરે વગેરે ધામ છે. બધા ભગવાન જ્યાં રહ્યા છે, જ્યાં મંદિરો કર્યા છે, લીલા કરી છે. સમજાણું? પછી પીપલાણા ધામ, ફળેણી ધામ, લોયા ધામ, કારિયાણી ધામ, સારંગપુર ધામ, આ બધા ધામ છે. આ બધા પૃથ્વી ઉપરના ધામ છે. જ્યાં ભગવાન અને સંતોએ ધામમાં નાખ્યા હોય ને એને ધામ કહેવાય. એવા બધા ધામોનું માહિતમય પણ સાધુ દ્વારે જ થાય છે. આ ભરતખંડમાં પુલહાશ્રમ અને મુક્તનાથ આદિ ઘણા મોટા સુંદર ક્ષેત્રો કયા છે? લ્યો, ધામની વાત પૂરી થઈ. પહેલા ભગવાનના અક્ષરધામની વાત કરી, પછી પૃથ્વી પર રહેલા દિવ્ય બદ્રિકાશ્રમ ધામની વાત કરી, પછી વળી વૃંદાવન વગેરે ધામોની, ભરતખંડના ધામોની વાત કરી, હવે ક્ષેત્રોની વાત કરે છે. ક્ષેત્રો પુલહાશ્રમ, મુક્તનાથ વગેરેને ક્ષેત્રો કહેવાય છે. તે ક્ષેત્રોનું પણ માહિતમય આવા સાધુથી જ થાય છે. સમજાણો, આપણે બોલીએ છીએ ને તીર્થ ક્ષેત્ર, તીર્થ જુદું અને ક્ષેત્ર જુદું. તીર્થનો સંબંધ જળ આરે છે અને ક્ષેત્રનો સંબંધ ભૂમિ આરે છે. ભગવાનને ભગવાનના સંતોના ચરણ રજથી અંકિત પ્રસાદીભૂત જે ભૂમિ હોય ને એને ક્ષેત્ર કહેવાય, અને ભગવાન નાયેલું જે જળ હોય ને એને તીર્થ કહેવાય. ભગવાન જ્યાં કાયમ વાસ કરીને રહે છે એને ધામ કહેવાય, અને ભગવાન જ્યાં પાંચ વાર બે વાર આંટો મારીને દર્શન દે એ બધા દિવ્ય ધામ બદ્રિકાશ્રમવાળા. અને ભગવાન જ્યાં વાસ કરીને રહ્યા હોય ઘણો સમય નિવાસ કરતા હોય એ બધા પૃથ્વી ઉપરના ધામ કહેવાય, અને ભગવાન જ્યાં વિચર્યા હોય ફેર્યા હોય એ બધા પ્રસાદીની રજ ક્ષેત્ર કહેવાય, અને ભગવાન જે જ્યાં નાયા હોય એ તીર્થ કહેવાય. આ માનો બધો વિવેક સંતોએ સમજવો. એટલે કહે છે કે પુલાશ્રમ મુક્તનાથ આદિ ઘણા મોટા સુંદર ક્ષેત્રો કયા છે એનો પણ મહિમા આવા સંતથી સમજાય, તેમજ ગંગા અને યમુના આદિ મોટા મોટા તીર્થો પણ છે. જો આ તીર્થો આવ્યા, તે મોટા મોટા એવા જે ગંગા યમુના આદિ તીર્થો એનો પણ મહિમા આવા સાધુથી જ સમજાય છે. લ્યો, માટે તે મોટા તીર્થ અને મોટા ક્ષેત્રોનું આશ્ચર્યકારી મહાત્મય તો શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધે કરીને છે. એ સુખટ કે નહીં, શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધે કરીને એનું માહિત્યમ છે, એનામાં કાંઈ નથી. લાકડું લાકડું જ હોય પણ ભગવાન ઈડ્યા એટલે એ સુંદર મજાનું પ્રસાદીનું થઈ ગયું, એટલે એનો મહિમા થઈ ગયો. ભગવાનના સંબંધે કરીને આનો બધો મહિમા છે. કો સાધુનો મહિમા પણ ભગવાનના સંબંધે કરીને છે. અદ્ભુત વાત આવી, અને આવા સંતના સમાગમથી આનો મહિમા સમજાય છે, અને મહિમા સમજ્યા વગર તો આપણે આવ ગરીબ જ રહેવાના. જેને જેટલો મહિમા સમજાણો છે એટલો એ ધનવાન છે આધ્યાત્મિક માર્ગમાં. મહાત્મય કહે જેવું કહે જો એસે સાધુ કર, શ્રવણ કરત જન તેવું જાનત હે સબ રીત યહ. હવે આ જે બધા મેં ગણાવ્યા એ બધાનો મહિમા જો સાધુઓ કહે અને લોકો એને જો સાંભળે તો તે બધી રીતે જાણી શકે છે. અર્થાત સાધુઓએ આ બધો મહિમા લોકોને કહેવો જોઈએ અને લોકોએ આ બધું સાંભળવું જોઈએ. શાસ્ત્રમાં આ બધું છે પણ શ્રીમુખ વાણી જેવી અસર કરે છે એટલું શાસ્ત્ર અસરકારક રહેતું નથી. માટે સંત મળે અને સંતનો જો સમાગમ થાય અને મુખોનું મુખ જો રાજીપો લઈને વાત બધી સંભળાય તો તત્કાળ બધું એનામાં આવી જાય છે. શ્રી હરિએ કહ્યું, હે માતા, મેં જે સાધુ કયા તે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર વગેરેને કહેતા હોય ત્યારે તેને વારંવાર સાંભળવા જોઈએ. માં, એ સાંભળવું જોઈએ, કથા સાંભળવા જવું જોઈએ. માજી, એ સાધુ જ્યારે કથા કરતા હોય ત્યારે હુઈ રહેવાય નહીં, ઘરકામ કાજમાં રહેવાય નહીં, આડુંવળું રખડાય નહીં, એ બધા કથા કીર્તન ચરિત્ર સાંભળવા જોઈએ. લ્યો, આવી સરસ વાત ભગવાને કરી, આ બધું સાંભળવું જોઈએ. શુભ રીતે જો શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મ્ય સાંભળવામાં આવે તો તે મહાત્મ્ય વિશેષ રૂપમાં સમજાય છે. સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિના અંગ છે. આવી અંગોએ સહિત જો ભગવાનને વિશે પ્રબળ ભક્તિ થાય તો ગમે તેવા વિષમ દેશકાળ આવી પડે, ગમે એવા આવી પડે, છતાં તે ભક્તિનો ક્યારેય નાશ થાય નહીં, સાંગ ભક્તિનો નાશ થાય નહીં, અને તે કાયમ નિશ્ચળપણે ઘણી દ્રઢ રહે છે એ ભક્તિ. માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય વાળી ભક્તિ કેળવવી, આમ માને ભગવાને સમજાવ્યું. તૌ ભક્તિ કે નાશ ન હોવે, શ્રવણ કી રીત તીમી ચિત્ત જબ પ્રોવે, શ્રવણ કી રીત બિન ભક્તિ જો તાકુ, અંધ બધિર મુક કહે વાકુ. હવે બહુ સરસ વાત કરે છે કે જે રીતે સાધુ પુરુષો પાસેથી ભક્તિ વિશે સાંભળ્યું હોય, જે રીતે સાંભળ્યું હોય તે રીતે જ તેમાં પોતાના ચિત્તને પોરવવું જોઈએ. દાપણ કર્યા વિના, શ્રવણની રીત વિના કરેલી ભક્તિ તો આંધળા બેરા ને મૂંગાના જેવી છે. શ્રવણની રીત જાણવી જોઈએ કે કેમ શ્રવણ કરાય કથા. ઘણી વખત મેં બધા દાખલા દલીલ સાથે કથા કેમ સાંભળવી એની વાત કરી છે, અને એ રીતે જો કથા સાંભળીએ, એ રીતે જો શ્રવણ ભક્તિ કરીએ તો જ આપણામાં સંસ્કાર આવે, કથા યાદ રહે અને જીવન આપણું શુદ્ધ બને. બાકી તો આંધળા બેરાને મૂંગા જેવું છે, સમજાણું. માટે ભગવાનના ભક્તએ શ્રવણ જે રીતે થતું હોય એ રીતે કરવું જોઈએ. ભક્તિને જો સાંભળવાની રીતે સાંભળે તો તેનો અપાર ફળ મળે છે. આ શીખવા જેવી વાત આવે છે. પહેલાં જે સાધુના લક્ષણ કયા, તે સાધુઓ તો અત્યંત પવિત્ર છે, અત્યંત પવિત્ર છે. કો ભક્તિને જો સાંભળવાની રીતે સાંભળે તો બેડો પાર થઈ જાય. માટે કથા કીર્તન ને ભક્તિ જેમ કરાતી હોય એમ કરવી. ભગવાન કહે છે કે હે માં, મારી સમજણીમાં એવું આવ્યું છે, એવું આવ્યું છે, તેવું હું તમને સ્પષ્ટ કહું છું, ધ્યાનથી સાંભળો. મેં જે સાધુ કયા તે સાધુનું માહિત્મ્ય હવે હું તમને કહું છું. અત્યાર સુધી મેં સાધુના લક્ષણ કીધા અને એ સાધુ થકી જીવને શું ફાયદો થાય એ બધી વાત કરી. એને ભગવાન મળે છે, સાધુ થકી ભગવાન મળે છે. ભગવાનનો જેને જેમ છે મહિમા મળી ગયો, એને ભગવાન મળી ગયો. મહિમામ જેટલું ન્યૂન રહ્યું એટલું ભગવાન મળવામાં ન્યૂન રહ્યું. સાધુ સખી ભગવાનનો જેમ છે મહિમા પ્રાપ્ત થાય છે. ભગવાનના સંબંધવાળા પદાર્થનો, સંતો ભક્તોનો, શાસ્ત્રનો, તીર્થનો, ક્ષેત્રનો, બધાનો મહિમા થાય છે. મહિમા થયો એટલે ભગવાન આવી જ જાય. મહિમા નથી થતો એટલે ભગવાન આપણને નથી મળતા. સાધુ સખી મહિમા મળે છે, મહિમા મળે છે એટલે ભગવાન મળે છે. આ સાધુ આવા હોય એનાથી આવું આવું ફાયદો થાય. અને હવે એ સાધુનું હું તમને માધ્યમ કહું છું. હે માતા, એવા સાધુ તો બહુ દુર્લભ છે. પૂર્વના અપાર પુણ્ય વિના તે મળતા નથી. પૂર્વના અપાર પુણ્ય વિના તે સાધુ મળતા નથી. રાત દિન રહે સંગ તો હું શ્રવણ કરે દિન રાત, શુભમતી બિનન દેખ પરત પ્રેમવતી હે માં. હે પ્રેમવતી માતા, રાત દિવસ તે સાધુની સાથે રહે અને વાતો સાંભળે છતાં શુભ પવિત્ર બુદ્ધિ સિવાય તે સંત ઓળખાતા નથી. આવું આ દોહામ કીધું. એજ રાત દિન રહે સંગ તો હું, રાત દિવસ સાથે રહે તો પણ શ્રવણ કરે દિન રાત, રાત દિવસ વાતો સાંભળે તોય પણ શુભમતી બિન ન દેખ પરત હે પ્રેમવતી માત. લો, શુભમતી બિન, શુભ પવિત્ર બુદ્ધિ સિવાય તે સાધુ ઓળખાતા નથી. સાધુ ઓળખવામાં દિવ્ય બુદ્ધિ જોઈ, જરાક અલૌકિક બુદ્ધિ, પવિત્ર બુદ્ધિ તો જોઈ ને. સંતમાં જે અલૌકિકપણું છે, સંતો ભક્તોમાં જે છે કાંઈક વિશેષતા, એને નિરખવી તો પડે ને. કાલ દયાળુ બપોરની સભામાં ઘણું કહેતા હતા કે આપણને ક્યાંય અલૌકિકપણું જ નથી દેખાતું, કેટલું કેટલું હોય છે પણ નથી દેખાતું. લ્યો, હરિભક્તો અને મહિલાઓ ખૂબ દૂર હોય છે ન્યાછી ઠેઠથી, અને કેટલું અલૌકિકપણું દેખાય છે. અને આપણે તો હાવ નજીક નજીક છીએ તોય પણ કોઈને અલૌકિકપણું નહીં દેખાતા. નકરું લૌકિકપણું ને નકરું બીજું જ દેખાય. અલૌકિકતાનો જ પાછો પાર જ નથી, દેખાય છે જ છે ખરું જ. બોલો, ઝીણી નજરે અલૌકિકપણું જોવાનું રાખો. લૌકિકપણું હાવ જોજો ન કરો. લૌકિકપણું જોજો કરે અને સંત ઓળખાય નહીં, મરી જાય તોય પછી એને ફાયદો હું તારે. હોય કલ્યાણ કરે એવા સંત અને આપણને કલ્યાણ મનાય નહીં. ધર્મ જુત હી જો સાધુ કે તરસ પરસ કરે હું નમસ્કાર સેવન કરહી ભોજન કરાય તે હું. આપણે બોલીએ છીએ શ્લોક આવ્યો દુષ્ટા પૃષ્ટા નતાવા. પૂજે તત્કાલ જન કે અપાર જન્મ કે પાપ સમૂહતા કે મૂલ સે કર દેવત હે ઉથાપ. ભગવાન કે છે કે હે માં, આવા ધર્મ વાળા આવા લક્ષણ વાળા જે સાધુ છે એના દર્શન કરો ત્યાં પાપ બળે, એના સ્પર્શ કરો તો પાપ બળે, એને નમસ્કાર કરો તોય પાપ બળે, એનું સેવન કરો તોય પાપ બળે, અરે એને એકાદ વાર ભોજન કરાવો તોય માં તમારા બધાય પાપ બળી જાય. અરે એવા સાધુની જો પૂજા કરો તો તત્કાલ અનેક જન્મના પાપના જે સમૂહ છે એ બધાય મૂળથી ઉખડી જાય, એવો આ સંતનો મહિમા છે. લ્યો, મૂળથી ઉખડી જાય સમૂહ તાકે મૂલ સે કર દેવત હી ઉથાપ. એસે સાધુ જો તાકુ શ્રી કૃષ્ણ ભગવાન તે હી નિજ હૃદય સમ વાકુ પ્રિય સો વેર વેર કહે. માં એવા સાધુઓને તો શ્રી કૃષ્ણ ભગવાને વારંવાર પોતાના હૃદય સમાન કહ્યા છે, એક વાર નહીં હે કા, વારંવાર હૃદય સમાન કહ્યા છે. માટે એવા સાધુના હૌ પ્રથમ દર્શન ક્યાંથી, એકડે એક દર્શન ક્યાંથી, પછી ચરણ સ્પર્શ ક્યાંથી, પછી અરે એને દંડવટ કરવાના આપણા ભાગ ક્યાંથી, પછી અરે એની જરાક સેવા મળી જાય તો એ વાત ક્યાંથી, જરીક જ સેવા મળી જાય, અરે એમાંય જો ભોજન કરાવવા મળે તો આપણા ભાગ ક્યાંથી, એમાંય જો એવા સંતની પૂજા કરવા મળે તો એ વાત જુદી છે. આ એક એક કરતાં વિશેષ વિશેષ સારું અને ફલદાયી છે. હાલતા ચાલતા દર્શન થાય એ વાત જુદી, એમાંય વળી ચરણ સ્પર્શ થાય, ચરણ સ્પર્શ ન થાય તોય ચરણ રજ હોય ત્યાંથી આમ રજ લઈને માથે ચડાવીએ તોય શી વાત મૈયા દાદાની જેમ, એમાંય જો દંડવટ કરવા મળે તો બેડો પાર, અને એમાંય જો કાંઈક સેવા થાય થોડી ઘણી બે પાંચ પૈસાની કે શરીરથી ધક્કો ફેરો તોય ઘણું, એમાંય એ સંત જો આપણું ભોજન જમે તો બહુ સારું, અને એમાંય જો આપણને પૂજન કરવા દે કે સારું પૂજા કરો તો બહુ સારું, બેડો પાર, ભાગ્ય જાણીને પૂજા કરી લેવી, પછી પાછો મનમાં એમ અભાવ ન લાવો કા તો પૂજાઈશ મરી ગયા કઠણાઈ બેઠી. હે કે સાધુ તો પૂજાય નહીં, સાધુને તો પૂજન સન્માન અસહ્ય હોય છે, આને તો સહ્ય છે, માટે આ તો કાંઈ સંત ન કહેવાય એમ કરીને વળી જો હલાડું કાઢ્યું તો કઠણાઈ મોટી થાય. બહુ મોટા ભાગ કેમ, તો કે આ જે ગણાવ્યા એક દર્શન, બીજો ચરણ સ્પર્શ, ત્રીજા નમસ્કાર દંડવટ, ચોથી કંઈક સેવા, અને પાંચમું ભોજન, અને છઠ્ઠી સાધુ પુરુષોની પૂજા, આ જે છવાના ગણાવ્યા તે એક એકમાં એવી તાકાત છે, એક એકથી એકમાં ક્રમશ વિશેષ જબરી તાકાત છે કે જીવના અનેક જન્મના નાના મોટા લાંબા ટૂંકા લીલા હુકા ચીકણા ગમે એવા કાળા ધોળા પાપ હોય મૂળિયામાં જ સાફ થઈ જાય કે છે. આવો આ સંતનો મહિમા છે. એસે સાધુ જો તાકુ, હે માં એવા સાધુને ભગવાન હૃદય જેવા કહે છે, એસે સાધુ તાકે ચરણ રહે જો તીન મહી તીર્થ સમૂહી વાકે નિવાસ કરી કે રહે યહ. જો પાછો મહિમા એવો કે માં આવા સાધુના ચરણમાં બધા તીર્થ આવીને વસી રહ્યા છે, બધા તીર્થ, હ ગંગા યમુના વગેરે જે કાંઈ તીર્થ કહેવાય ને આપણે નાવા જઈ એ બધા આ સાધુના ચરણમાં છે, જરાય ખોટું નહીં. આવા સાધુની ચરણરજ માથે ચડાવે એટલે ગંગામાં યમુનામાં કાવેરીમાં બધી નદીઓમાં નાયા એવો ગણાય, એટલું ફળ થાય. બહુ મહિમા આવ્યો ભાઈ, બહુ મહિમા આવ્યો, બોલો. અને આવા સંતના જ્યાં ચરણ પડે છે ત્યાં ક્ષેત્ર બને છે, લોકો યાત્રા કરવા જાય છે. ઓ હા, તમે જુઓ ને પેલું બગદાણા ને હતાધાર ને પરબ વાવડી ને ત્યાં કોક સંત જ થયા હતા. તો એ બધા અત્યારે ક્ષેત્રો કહેવાય છે ધરતી પરના, હજારો માણા ત્યાં જાય છે. માટે આવા સંતના ચરણમાં તીર્થો છે, આવા સંતના ચરણમાં ક્ષેત્રો છે. બોલો. અને વળી તમે જાણો છો કે આવા સંત ભગવાન ધારી રહ્યા હોય છે માટે ભગવાનના ધામ સમાન હોય છે. લ્યો બોલો. મહારાજે કહ્યું કે એવા સંતથી ભગવાનને ભગવાનના ધામ અણુય છેટા નથી. માટે એમ મહિમા બહુ આવ્યો. આપણે બધાએ આ મહિમા દિલમાં ધારવો. સાધુ તાકે પ્રસંગ મન કર્મ વચન હિ કરી તેહી મુમુક્ષુ જનકુ અભંગ સિદ્ધિ હોત દુર્લભ તેહી. હવે સંતનો આવો જેને મહિમા નથી એને સાધુને જોઈને કાંઈ અહોભાવ થતો નથી ને સંતની કોઈ વાત એના હૃદયમાં ઉતરતી નથી. આ બધો મહિમા જેના દિલમાં હોય એને સંતારે હેત થાય, સંતમાં પ્રેમ થાય, અહોભાવ થાય, સંતનું વજન ભાર પડે એટલે સંતની વાત એને તરત અંતરમાં ઉતરે અને જીવના સ્વભાવ બધા દબાય, વાસના ટળે અને જીવને માયાથી સ્વભાવથી દોષોથી છુટકારો મળે અને પરમ શાંતિ શાંતિ પામે. પણ એના પહેલાં સંતનો મહિમા ભારોભાર થવો જોઈએ. એમાંય સંતનો ભક્તોનો મહિમા જેને ગૌણ થઈ જાય, ભાર ઓછો થઈ જાય, એને તો બિચારાને પછી પોતાના સ્વભાવને દોષો ખૂબ પીડવા લાગે છે. પછી એને છોડતા નથી. સંતના ભક્તોના મહિમાના વજનથી જ આપણા સ્વભાવ ઇન્દ્રિયો અંકણ દોષો દબાયેલા રહેશે. સમજ્યા? આ સંતોનો ભક્તોનો મહિમા છે ને એ પેપર વેઇટ છે, વજન છે. તમારે દબાવી રાખવાય તમારા સ્વભાવ દોષો ઇન્દ્રિયો અંધકણને, તો સંતો ભક્તોનો, પ્રગટ સંતો ભક્તોનો ખૂબ ભાર રાખવો તમારે, તો દોષો ઇન્દ્રિયો અંધકણ બધું દબાઈ રહે. નહીતર બધું આંસકો મારીને આવે બારું. હે, અને આપણા કારણ શરીરના અપલખણ બધા બહાર આવે ત્યારે તો કેટલું ધનોત્પનોત કરી નાખે. કેટલાયનો તો દ્રોહ કરાવે આ સ્વભાવ ઇન્દ્રિયો અંધકણને અહંકારને બધા છોડે નહીં. કાંઈ રળવા એવા છે રાજી, પણ ઢગલા મોઢે કુરાજી પર રળીને ભેગો કરી દે. માટે આને તો દબાવવા જ પડે ને. શેનથી દબાય? તો પ્રગટ સંતો ભક્તોનો મહિમા હોય તો એનું વજન પડે. ઘણામાં તો જોવા મળે કે કોઈનું વજન નથી, બધાને ગૌણ જ માન્યા હોય કોઈકની કોકને વાતે. હા, ગૌણ ન મનાય ત્યાં સુધી એનામાંથી કાંઈક ને કાંઈક ગોઈત ગોઈત જ કરે કે હજી આનો મને વજન કેમ છે, હજી આનો મહિમા વળી કેમ રહી ગયો, એનામાં કાંઈ નથી નબળું, ગોતો ગોતો. હા હા, એના બરાબર નથી માટે એ ઠીક નહીં, આ બરાબર નથી એ ઠીક નહીં. અને એક બીજી આશ્ચર્યકારી વાત તો એ છે, આપણને સંતો ભક્તોનો મહિમા હોય જ છે, નથી હોતો એવું કાંઈ નથી. સમજાણું? પણ આપણને ટૂંકા ન લે ને ત્યાં સુધી મહિમા રહેશે. આપણને આપણા સ્વભાવ ઉપર, દોષ ઉપર, વર્તન ઉપર સંત ટોકે ને ટૂંકા બરાબર પકડે ને એટલે તરત જ અહમ ગવાય છે, માન અભિમાન સોલાય છે ને તરત જ આપણને અંદરથી જ એમ થાય છે ત્યારે તમારામાં કાંઈ ભૂલ જ નથી. તમે દૂધમાં જોયેલા છો, મધમાં બોળેલા નશો, વાહે પડી ગયા છો, તે હું જ દોષનો ભરેલો છું. તમારામાં આમ છે, તમે આમ કરો છો ને તમે આમ હતું ને તેમ હતું ને પછી આપણે શું કરવું? થાય કે ન થાય? માટે ધ્યાન રાખવું. આપણને કોક કહેવા માંડે, ટોકવા માંડે, આપણો સ્વભાવ સુધારવા કે આપણને સુધારવા કે આપણું કલ્યાણ કરવા જ્યારે આપણી ઉપર કૃપા કરે ત્યારે એક સાવધાની ખૂબ રાખવી કે એનામાં પાછું આપણું મન અહમ ગોતવા ન માંડે. કાંઈક ટીખળ ગોતવા માંડે તરત જ ઉપાધિ કરી મેલે. હો, લિસ્ટ કરવા બેસી જાય, લિસ્ટ મેં ઓલાની વાત નત કરી, લિસ્ટ કરવા બેસી ગયા, બાકી કઈ વાંધો નતો. આપણને જે ટોક ટોક કરતા હોય ને એની હારે પછી આપણો મગજ જાય, પછી એનો બધો ભૂતકાળ આપણે જોવા માંડીએ. ગમે ને હજી ગોતી કાઢી, દસ દન પંદર પંદર ને વીહ વીહ વરહનું યાદ કરીએ, એનું બધું વિરોધ થઈ જાય ને, એટલે પછી આવું બધું થાય. માટે આપણને જ્યારે કોઈ વઢે ટોકે ત્યારે બહુ સાવધાની રાખવી કે આપણા અહમ માન અભિમાનને સોલાતા આપણે કાંઈક પાછું એને ગોતીને એનું બધું પાછું ખોળીને કાઢીને દુઃખી ન થઈ જવું. અદ્ભુત વાતો આવી, અદ્ભુત. ભગવાન કહે છે કે માં આવા સાધુનો સત્સંગ જે મુમુક્ષુ મનુષ્ય જન મન કર્મ વચને અને ક્રિયાથી કરે છે તેને જે અત્યંત દુર્લભ વસ્તુ હોય તેની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અત્યંત દુર્લભ વસ્તુની સિદ્ધિ એટલે ભગવાનની સિદ્ધિ, ભગવાનની પ્રાપ્તિ થાય છે. આવો મોટો લાભ આવા સાધુનો સમાગમ કરવાથી, સેવા કરવાથી થાય છે. માટે સાધુને સેવા હોય, સમાગમ કરવો હોય અને આવો લાભ લેવો હોય તો એણે સાધુનો ખૂબ મહિમા સમજીને એનો વજન ખૂબ પોતાના ઇન્દ્રિયો અંતકરણને કારણ શરીર ઉપર દેવો. બધું ભલે ભાંગીને ભૂકો થઈ જતો, સાધુના ભક્તોના પ્રગટના મહિમાના ભારથી જ આપણા કાન શરીરનો ને આપણા દોષોનો ને કુટેવોનો ભૂકો વાળી દેવો છે. હા, એની મેળે આના વજનથી જ બધાનો લોસો નીકળી જાય. માટે આ વજન ઓછો ન કરવો, કોઈ વાતે ન કરવો. આપણને ટોકે વઢે એમ વજન વધારવો પણ ઓછો ન કરવો, અને વજન પોતા માથે ન લેવો, કારણ શરીર ઇન્દ્રિયો અંકરણ દોષો ઉપર દેવો. મારી માથે એટલો બધો ભાર, અરે તારી માથે નથી બાપા, તારા તારી દેહ માથે છે, દોષો માથે છે, ઇન્દ્રિયો અંકરણ માથે છે, કુટેવો માથે છે, નબળાઈ માથે ભાર બધો છે. તું તો એક બાજુ છો, હા મુજામાં મુજામાં એમ જવા દેવું તો તરત સુધારો થાય. લ્યો આવી સરસ વાતો ભગવાને પોતાની માતાને કરી છે, એનો લાભ આપણને મળી ગયો, ફાવી ગયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પુરમાં શ્રી હરિએ પ્રેમવતી માતાને સાધુના લક્ષણ કહ્યા, એ નામે 54મો તરંગ સમાપ્ત થયો. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.